તારીખ 1/5/1996 શ્રી સમયસાર કળશ 167 તથા ગાથા 247-249 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 244
જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી. કરે એટલે શું? રાગને કરતા બુદ્ધિ. અમુક પ્રકારનો રાગ કર્તવ્ય છે એવો જે રાગનો કરવાપણાનો ભાવ રહે છે, અભિપ્રાય સહિત, એને જ્ઞાતા દ્રષ્ટા પણ પ્રગટ થતું નથી. જાણતો નથી એટલે જ્ઞાતા પણ એને પ્રગટ થતું નથી. કેમ કે એવું કરવું તે તો કર્મનો રાગ છે, કાર્ય કરવાનો પરિણામનો રાગ છે. રાગ છે તે અજ્ઞાન છે, એ પ્રકારનો રાગ છે તે અજ્ઞાન છે, અને અજ્ઞાન છે તે બંધનો કારણ છે. બંધનું કારણ રાગને લીધું, પણ અજ્ઞાન બંધનું કારણ છે, અથવા રાગનું કર્તૃત્વ છે તે બંધનું કારણ છે. એ વાત હવે પછીના કળશમાં આચાર્યદેવ કહેવા માગે છે. 167 કળશ. જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી. જાણે છે એટલે જ્ઞાતા ભાવે રહે છે, તેને કર્તૃત્વનો રાગ ઉત્પન્ન થતો નથી. એ તો માત્ર જ્ઞાતા ભાવે તટસ્થ રહીને જાણ્યા કરે છે. એટલે રાગ ખરેખર રાગ થતો હોય તો પણ તે રાગને કરતો નથી, રાગનો પણ જ્ઞાતા રહે છે, અને જે કરે છે તે જાણતો નથી. કર્તૃત્વનો ભાવ ઉત્પન્ન થયો, રાગનું કર્તૃત્વ થયું, ત્યાં જ્ઞાતા પણ ઉત્પન્ન થઈ શકે નહીં. જે કરવું તે તો ખરેખર કર્મરાગ છે, એ તો કાર્ય કરવાનો રાગ છે, અને રાગને મુનિઓએ અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે. રાગમ અબોધમયમ અધ્યવસાયમ આહુ આહુ એટલે કહેવું. રાગને એવા કર્તૃત્વના રાગને મુનિઓએ એટલે ગુરુએ અબોધમય એટલે અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે. જીવ પોતે પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપી નાયક તત્વ, માત્ર જ્ઞાતા દ્રષ્ટા, એને વળી રાગનું કર્તૃત્વ કેમ હોય એમ કહે છે. એ તો પોતાને ભૂલ્યો હોય તો કરે એમ કહે છે. આવા પોતાના સ્વરૂપને ભૂલ્યો હોય તો એ રાગને કરે, નહીતર એ રાગને શું કરવા કરે? એ રાગને કરે કેમ કે એના રાગને કરવું એ એના સ્વભાવમાં નથી. મારા સ્વરૂપમાં નથી એ મારે કરવાનો પ્રશ્ન ક્યાં રહે છે? પણ પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે અબોધમય, એને અબોધમય દશા કીધી. સ્વરૂપના બોધનો અભાવ તે અબોધમય દશા, એવી દશાને લીધે આપણે નથી લેતા. મૂર્ખ મૂર્ખ માણસ હોય તેમ કે હાવ અબૂત છે, કાંઈને ખબર પડતી નથી. હા, પોતાને કલ્પે છે કે હું ફલાણો સંસારી છું અને રાગ કર્યા વિના મારે ચાલે, મારું જીવન કેવી રીતે ચાલે રાગના સ્વરૂપ? એને એ પોતાના સ્વરૂપના અજ્ઞાનમાં અજ્ઞાનમય અધ્યવસાય કરે છે, અને તે અજ્ઞાનમય અધ્યવસાય નિયમથી મિથ્યા દ્રષ્ટિને હોય છે. મિથ્યા દ્રષ્ટિને એટલે પોતાના સ્વરૂપને છોડીને અન્યથા કલ્પના કરવાવાળો, અન્યથા કલ્પના કરનારો મિથ્યા દ્રષ્ટિ છે. તે નિયમથી મિથ્યા દ્રષ્ટિને હોય છે અને તે બંધનું કારણ છે. અહીંયા તો ખાસ મિથ્યાત્વને જ બંધનું કારણ કહ્યું છે. ચર્ચાનો વિષય બન્યો છે ને દિગંબર સંપ્રદાયમાં, અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. મિથ્યાત્વથી બંધ નથી, મોટું સૂત્ર છે, અને ઉમાસ્વામી મહારાજનું સૂત્ર છે, બહુ આધારભૂત સૂત્રો છે, એમના સૂત્રો છે, એ પ્રચલિત છે, ત્રણેય ફિરકામાં પ્રચલિત છે અને આધારભૂત માનવામાં આવે. એનો વિરોધ થઈ જાય, એનાથી ઉલટું થઈ જાય. સમય સાચો સ્પષ્ટ કે છે, શું શબ્દ પીડ્યો છે કે સ્વનિયતમ મિથ્યા દ્રશઃ સ્વબંધ હેતુ હું, ચોખ્ખો શબ્દ પીડ્યો છે. અમૃતચંદ્રાચાર્યનો પણ મૂળ શબ્દ એ પીડ્યો છે કે એવો જે મિથ્યા દ્રષ્ટિ છે એ મિથ્યા દ્રષ્ટિને તે નિયમથી બંધનું કારણ છે. મિથ્યાત્વ હોવાથી હા, નિયત નિયતપણે એ મિથ્યા દ્રષ્ટિ છે, તેથી એને બંધનું એ કારણ છે. જો મિથ્યાત્મ ન હોત તો એને એ રાગથી એ બંધાત નહીં. એટલે જે મિથ્યાત્વ રહિત છે એવા સમ્યક દ્રષ્ટિ રાગથી બંધાતા નથી. રાગ છે પણ રાગથી બંધાતા નથી. હવે મિથ્યા દ્રષ્ટિના આશયને ગાથામાં સ્પષ્ટ રીતે કહે છે. મિથ્યા દ્રષ્ટિના પરિણામમાં આશય શું રહેલો છે એટલે એને પકડ કેવા પ્રકારે છે, તો અહીંયા મમત્વ ભાવ લીધો છે, પોતાપણું, અપનત્વ. જે જીવ પોતાના સ્વરૂપને ચૂકીને અન્ય દ્રવ્ય અથવા અન્ય ભાવ, પછી ચેતન હોય કે અચેતન હોય, એમાં પોતાપણું કરે છે, એ જીવને મિથ્યાત્વ અજ્ઞાન અને બંધનું કારણ છે. સૌથી મોટો અપરાધ અને સંસાર પરિભ્રમણનું મૂળ કારણ આ. ક્યાંય પોતાપણું કરવું નહીં, આત્માને છોડીને શરીર કે શરીરના સંબંધીઓ પછી દૂર છે, નજીકમાં નજીક શરીર છે અને એના સંબંધ ધરાવનારા એ બધા એથી દૂર છે, એને ક્યાંય પોતાપણું કરવું તે સૌથી મોટો અપરાધ છે. એ જ સંસારના પરિભ્રમણનું ચાર ગતિનું કારણ છે. જો મન્નદી 247, જો મન્નદી હિંસામીય હિંસજ્જામીય પરેહી સત્યહી સો મૂઢો અનાણી નાણી એતો દો વિવરી દો. જેમ માને છે કે હું પરજીવોને મારું છું, ભણું છું, અને પરજીવો મને મારે છે ને ભણે છે, તે મૂંઢ મોહી છે, અજ્ઞાની છે અને આનાથી વિપરીત અર્થાત આવું નથી માનતો તે જ્ઞાની છે. અજ્ઞાનીથી વિપરીત જ્ઞાની છે અને જ્ઞાનીથી વિપરીત અજ્ઞાની છે. ટીકા: પરજીવોને હું હણુ છું અને પરજીવો મને હણે છે. બીજાની દશાને કરવું અને બીજા મારી દશાને કરે. પછી અહીંયા મરણની વાત લીધી છે, પછી એની વાતને ઉલટાવીને રક્ષા કરવાની વાત પણ, એટલે પહેલાં હિંસાની વાત લીધી છે. શું હિંસા છે એ પાપ છે એ વાત જરૂર છે, પણ એમાં માન્યતા શું છે એને સમજાવવી છે. આખું જગત હિંસાને પાપ તો સમજે છે અને એમાં કોઈનો બે મત નથી. હિંસા કરવી, પછી કોઈ ઘણા ઉલટા હોય અને હિંસાને બીજી રીતે ખતવતા હોય, એટલી વિપરીતતાવાળાની આપણે ચર્ચા નથી કરવી. એવા પણ કોઈક નીકળે હિંસા કરીને પણ ધર્મ માનતા હોય, એમાં પણ હોય. હા, પશુ યજ્ઞ કરે છે, શું પછી એમ કે કોઈ હિંસા કરતો હોય એના પેટ માટે કરતો હોય એને આપણે એની હિંસામાં બાધા કરીએ તો એ બરાબર નહીં. ઘણા ઘણી જાતના વિપરીત અભિપ્રાયો જગતમાં ચાલતા હોય છે. શું બિલાડીના મોઢામાંથી ઉંદરને છોડાવાય નહીં, એમ અનેક જાતના અભિપ્રાયો તો જગતમાં હોય ને, એની ચર્ચા નહીં. પણ સામાન્યપણે આસ્તિક્ય દર્શનોમાં હિંસાને પાપ ગણવામાં આવ્યું છે. અહીંયા બંધ અધિકારમાં એ પાપ બંધની ચર્ચા નહીં કરે. શું આચાર્ય મહારાજની વિચિક્ષણતા છે એ અહીંયા સમજવા જેવી છે કે હિંસા હું કરું એમાં મારી માન્યતા શું. શું વ્યૂ પોઈન્ટ લીધો આચાર્ય દેવે? માન્યતા એટલે દર્શન મોહના પરિણામ કેવી રીતે થાય છે એ જો. હિંસા કરવું એ તો ચારિત્રનો દોષ જરૂર છે અને એમાં કોઈ તર્ક વિતર્ક કરવાની જરૂર નથી કે હિંસા પાપ છે ને પાપ બંધ થાય કે ન થાય. પણ તારી માન્યતા શું એ નક્કી કર પહેલા, પછી બીજી ચર્ચા કરવી. માન્યતાને સમજીને બીજી ચર્ચા કર, પહેલી ચર્ચા માન્યતાની કર. માન્યતા શું આમાં? તો કહે છે કે જે એમ માને છે કે જો મન નથી, પહેલો શબ્દ એ દીધો છે. જે એમ માને છે કે હું પરજીવોને મારું છું એમ માન્યતા સહિત હિંસાના પરિણામ કરે છે, અથવા કોઈ મને મારે એમાં પણ એ મને મારી શકે છે એમ લે, તે મૂંઢ મોહી છે, અજ્ઞાની છે, એવું બની શકતું નથી. આ એક દ્રષ્ટાંત લીધો છે હિંસાના પરિણામનો, પણ આના ઉપરથી કોઈ પણ વાત લઈ લેવાની છે કે હું કોઈ પણ રાગથી કે દ્વેષથી અન્ય પદાર્થના કામને કરું છું એમ માનવું, અથવા બીજાના રાગને દ્વેષથી મારું ઈચ્છિત કાર્ય કોઈ અટકે છે એમ માનવું, આને મને બાધા કરી, મારે આ કામ કરવું હતું પણ મને કરવા દીધો નહીં, કે તું કરે છો એ પણ તારી માન્યતા વિપરીત છે અને તને એમાં બીજો બાધા કરે છે એ માન્યતા પણ તારી વિપરીત છે. અને આનાથી વિપરીત અર્થાત આવું માનતો નથી તે જ્ઞાની છે. અમારે ઘણું સારું કામ કરવું તો પણ એમાં ફલાણાએ બાધા નથી, એ માન્યતા બરાબર નથી. કોઈ કોઈ કામમાં બાધા કરી શકે કે કોઈ કોઈ કામ કરી શકે બાધાને દૂર કરીને, એ વસ્તુના સ્વરૂપમાં નથી. પર જીવોને હું અણું છું આ દ્રષ્ટાંત રૂપે છે, અને પર જીવો મને હણે છે. જ્યારે હું બીજા જીવને હણું છું એવી માન્યતા હોય ત્યારે એ માન્યતામાં વગર કહે બીજા મને મારી શકે એ વાતનો સ્વીકાર આવી જ જાય છે. વગર કહે એ વાતનો સ્વીકાર આવી જાય છે, કહેવાની જરૂર નથી, એ સ્વીકાર આવી જ જાય છે. જો હું બીજાને મારી શકું તો બીજા પણ મને મારી શકે. એવો અધ્યવસાય, એવા પરિણામને શું કહ્યું? રાગ દ્વેષ એવું નામ ન આપ્યું. અજ્ઞાનપણે ઉઠતો ભાવ એને અધ્યવસાય કહે છે. અહીંયા આમ તો અધ્યવસાય શબ્દના ઘણા અર્થ છે, શું પ્રકરણ અનુસાર એના ભિન્ન ભિન્ન અર્થ થાય છે. શાસ્ત્રમાં શાસ્ત્રીય પરિભાષાનો શબ્દ છે. શું પણ અહીંયા અજ્ઞાનપણે થતો રાગને રાગને દ્વેષને કોઈ પણ વિભાવ પરિણામ અજ્ઞાનપણે થાય છે એને અધ્યવસાય કહેવામાં આવ્યા છે. તેવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. શું તેવો અધ્યવસાય અજ્ઞાન છે એમ કહેવાના બદલે આચાર્ય દેવે વજન દીધું ધ્રુવમ અજ્ઞાનમ, એ ધ્રુવ અજ્ઞાન છે. ત્રણેય કાળે એ અજ્ઞાન છે. ધ્રુવ ત્રણેય કાળે હોય તો કે હું કોઈને મારી શકું, કોઈ મને મારે, હું બીજાની હિંસા કરી શકું, બીજા મારી હિંસા કરે, ત્રણેય કાળે આ પ્રકારના માન્યતા સહિતના પરિણામને ત્રણેય કાળે અજ્ઞાન સમજવું. એમાં કાંઈ બીજી અપેક્ષા લગાવવાની જરૂર રહેતી નથી. એ પ્રકારની માન્યતા એકાંતે અજ્ઞાન છે, લ્યો એમ પણ કહી શકાય કે એકાંતે અજ્ઞાન છે. તે અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યા દ્રષ્ટિ છે. પછી મારનાર હોય કે બચાવનાર હોય એમ કે છે, પછી આગળ બચાવનારને પછી લેશે. બીજાને મારનાર હોય કે બીજાને બચાવનાર હોય, એટલે એને તે ગમે તેવો હોય, કોઈ પણ ધર્મનો સંત મહંત કહેવાતો હોય, કેમ કે બચાવનાર તો અહિંસાવાદી હોય ને, અને અહિંસાવાદી તો ધર્માત્મા ગણાય જગતમાં, તો કે ગમે તે હોય તે અધ્યવસાય કોઈને જેને પણ હોય તેને અજ્ઞાનીપણાને લીધે તે મિથ્યા દ્રષ્ટિ છે. શું લીધું છે આમાં? કે કોઈ કોઈનું કાંઈ કરી શકે નહીં. કોઈ કોઈનું કાંઈ કરે એમ માનવું, એ માનનાર ગમે તેવો પ્રતિષ્ઠાવંત હોય, ધર્મની પ્રતિષ્ઠાવાળો, તો પણ તે મિથ્યાદૃષ્ટિપણાને લીધે અજ્ઞાની અથવા અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદૃષ્ટિ છે. તે વસ્તુ સ્થિતિથી વિરુદ્ધ વાત કરે છે. માટે તે અજ્ઞાની છે, અને અજ્ઞાની હોય તે નિયમથી મિથ્યાદૃષ્ટિ હોય હોય ને હોય, જ્ઞાની હોય તે નિયમથી સમ્યક દ્રષ્ટિ હોય, અને અજ્ઞાની હોય તે નિયમથી મિથ્યાદૃષ્ટિ હોય છે. અને જેને તે અધ્યવસાય નથી, એવો અધ્યવસાય જેને નથી, તે જ્ઞાનીપણાને લીધે સમ્યક દ્રષ્ટિ છે, ઉલટું વિપરીત વાયસે વર્ષા, આનાથી ઉલટું તે જ્ઞાની છે. શું એટલે અધ્યવસાન છે તે અજ્ઞાનને મિથ્યાત્મને ઉત્પન્ન કરનારો છે એમ છે, અને તેનાથી બંધ છે, અધ્યવસાનથી બંધ છે એમ લેશે. અહીંયા શું કે છે કે મિથ્યાત્મને અજ્ઞાનનું કારણ શું? તો કે અધ્યવસાન. અધ્યવસાન એટલે શું? કે બે પદાર્થોની એકતા બુદ્ધિ, બે પદાર્થો તદ્દન ભિન્ન ભિન્ન, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, સ્વચતુષ્ટય અને પરચતુષ્ટયથી સર્વથા ભિન્ન હોવા છતાં પણ એનું એકત્વ જે અજ્ઞાનમાં છે એનું એકત્વ ભાવમાં થાય છે. કોઈ પણ બાને એકત્વ થતું હોય, પછી હિંસાને બાને કે અહિંસાને બાને, એ અધ્યવસાય છે, એ અધ્યવસાય બંધનું કારણ છે. જીવ અધ્યવસાયથી બંધાય છે, આમ બધું છે. વાત ક્યાં આવી ફરીને? જે ચીકણાઈની વાત લીધી હતી ત્યાંથી વાતને એકત્વમાં લઈ ગયા. એ ચીકણાઈને લઈને એક પણ ચોંટે છે, પોતાના ભાવની ચીકણાઈને લઈને ચોંટે છે, અને ચોંટે છે તો એકત્વ કરે છે, એટલો ચોંટે છે ભાવ. તદ્દન ભીણ હોવા છતાં એવી રીતે એકત્વ ભાવે ચોંટી જાય છે. બસ એ જે ચોંટવું તે પ્રતિબદ્ધપણાને પામવું, તેને જ બંધ કહેવામાં આવે છે. ને હા, તદ્દન એકત્વ માને છે, તદ્દન ભિન્ન હોવા છતાં તદ્દન એકત્વ માને છે. આ વિપરીતતા છે. હા, એટલે પ્રતિબંધોને છોડી નથી શકતો. દેહનો પ્રતિબંધ છે તો દેહ સાથે એકત્વ કરે છે, દેહના સંબંધીઓ કુટુંબ પરિવારજન છે એની સાથે એકત્વ કરે છે, એ પરિવારને સમાજ સાથે સંબંધ છે એટલે એની સાથે એકત્વ કરે છે. અને સિદ્ધાંત તો એવો છે કે જે એક પરમાણુ કે એક જીવમાં એકત્વ કરે તે આખા જગત સાથે અભિપ્રાયમાં એકત્વ કરી ચૂક્યો છે. જેને એક કોઈ એમ કે અમારે તો આ એક જ ઠેકાણે પ્રતિબંધ છે, બીજો અમને પ્રતિબંધ નથી, આ એક અમને ખાલી પ્રતિબંધ છે, બીજો અમને કાંઈ નહીં, તો કે એક છે એ આખા જગત સાથે સંબંધ ધરાવે છે. આજે એક સાથે છે, કાલે આખા જગત સાથે થઈ જશે. પોતાનો જે આત્મા સત, પોતાનો જે આત્મા સત એ સત્પુરુષ છે, અને આ સત્પુરુષ છે, બે વચ્ચે ભેદ રાખતો નથી એમ છે. જ્યાં સુધી નિજ સતનું અવલંબન આવે નહીં ત્યાં સુધી અવલંબન કોનું લેવું એમ કે છે? એ સત છે એમ કે છે, તારા માટે સત છે એમ કે છે. એ વખતે સીધું આવે નહીં, ઊંધો પીડ્યો છે. પર સતને સ્વસત ક્યારથી માન્યું છે? અનાદિથી. કેટલો કાળ ગયો? અનંત 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 કાળ ગયો, છેડો નથી પાછળ ક્યાંય. ક્યારે ઉત્પન્ન થયો છે કે નહીં? કેટલું ગાઢ કર્યું છે? તો એને પરમાં જે સત્પણું માન્યું છે એને ટ્રાન્સફર કરાવે છે પહેલા. શું એ સત્પુરુષ કેવા છે? કે નિજ સત્માં સત્પણું કરાવશે એવા છે. કેવા છે? કે નિજ સતમાં સત્પણું કરાવશે એવા છે. માટે સમજીને કરે છે, આંધળું ક્યાં નથી એમાં. શું એમાં અંધશ્રદ્ધા નથી, સમજીને વાત છે. કે મારે મારા નિજ સતનું અવલંબન લેવું છે, સ્વસતમાં મારે એકત્વ પ્રાપ્ત કરવું છે અને કોઈ રીતે હું કરવા ઈચ્છતો હોવા છતાં કરી શકતો નથી એવી એક મારી વસ્તુ સ્થિતિ ખડી થયેલી છે. મારા પરિણામની સ્થિતિ એવી થઈ ગયેલી છે કે હું નિજ સતમાં જાણું છું કે મારે નિજ સતમાં મારે એકત્વ કરવું હોય છતાં કરી નથી શકતો, એ હકીકત છે કે નહીં? શાસ્ત્ર, જૈન શાસ્ત્રો કેટલી વાર વાંચાઈ ગયો, સિદ્ધાંત શાસ્ત્રો કેટલી વાર વાંચ્યા, હે અનંત વાર. નિજ સતમાં સત્પણું કરી નથી શીખ્યો ત્યારે કે એનો પણ એક કિમ્યો છે કે શું? આ એક એનો કિમ્યો છે કે તને પરસતમાં એકત્વ ઘણું ચાંટ્યું છે ને, જરા ટ્રાન્સફર કરને, શું ટ્રાન્સફર એન્ટ્રી હવાલાના ખાતું ફરી જશે તારો એકાઉન્ટમાં. હવાલાને સમજતા હોય એ સમજી શકે, રકમ એની જમીનું જ રહે, ઉધારનું ઉધાર જ રહે, જે હવાલો નાખવો હોય એમાં બીજો કોઈ ફેર ન પડે, પણ ખાતું આખું ફરી જાય. પછી એકવાર ખાતું બદલ એમ કે છે, પછી તને સ્વસતમાં આવવું બહુ સુગમ પડશે, અથવા સહજ માત્રમાં તું સ્વસતમાં આવી શકીશ. એમ અનુભવીઓએ પોકારી પોકારીને કહ્યું છે, એટલે એ વાત છે. એમને વાંધો ક્યાં નથી, વસ્તુ સ્થિતિ કયો માર્ગી છે. પાવે નહીં ગુરુ ગમે વિના એ અનાદિ, એક વસ્તુ સ્થિતિ છે. કિમ્યો એટલા માટે કીધો કે સહેલાઈથી પ્રાપ્ત કરે છે. મથી મથીને મથે સર્વસંગ પરિત્યાગ કરીને, રાજા હોય તો આપાતને રાણીઓ છોડીને, દીક્ષા લઈને જંગલમાં ચાલ્યો જાય પણ શ્રેષ્ઠતાનું અવલંબન હાથ લાગે નહીં. અને એવું પોતે કરી ચૂક્યો છે, એવું પોતે રાજાના ભાવમાં કરી ચૂક્યો છે. એટલે આ પ્રકાર જે છે એ વચ્ચે આવે છે. ઘોડો આડો થયા વિના સીધો થવાની કોઈ પરિસ્થિતિ છે? ઊંધો પડેલો ઘોડો છે, સોળો થાય એ આડો થયા વિના કેવી રીતે થાય? 180 ડિગ્રી ફરવાની છે એને. વર્ટિકલી ઊંધો છે ને, આમ સીધો થાય વર્ટિકલી, તો આમ અર્ધ ગોળાકાર ફરે ને, 180 ડિગ્રી ફરવું પડે એને. એક ડિગ્રી હલે, બે ડિગ્રી હલે, ત્રણ ડિગ્રી, 90 ડિગ્રી, 1 ડિગ્રીથી 90 ડિગ્રી હેલ્યા વિના સીધો 180 ડિગ્રી કેવી રીતે પહોંચે? થઈ શકે? સાયન્ટિફિક વાત છે, એ તો વૈજ્ઞાનિક વસ્તુ સ્થિતિ છે કે નહીં, એમ જ છે, બીજું કાંઈ નથી. એ તો કોઈ પણ મજબૂતમાં મજબૂત પરિસ્થિતિ હોય એને સમૂળગી તોડી નાખવી હોય તો એને પહેલા હચમચાવી નાખવી જોઈએ. એની મજબૂતાઈ તૂટે તો તોડવી સહેલી છે, મજબૂતાઈ રહીએ તો તોડવી સહેલી નથી. એમ અજ્ઞાનને મિથ્યાત્વનું બળ પણ અનંતું છે. કેટલું છે? એવું અનંતું છે કે આ જીવે સમોસરણમાં જઈને તીર્થંકરનું માન્યું નથી, બીજાનું તો શેનું માને? ત્રણ લોકના નાથ બિરાજતા હતા અને એની દિવ્ય ધ્વનિ ગરજતી હતી, દિવ્ય ધ્વનિની ગર્જ ના સાંભળીને પણ હૈલો નથી અંદરથી, એવો ને મર્યો. એ કઈ બળ ઓછું નથી એનું, એ હલી જાય ક્યાંથી? આ પ્રકારે પેલા હલે છે, પેલા થોડો ખસે પછી પૂરો ખસી જશે એમ કે છે. થાય તો એને દ્રઢ કરેલું છે ને, મારા પણ દ્રઢ કરેલું છે, ત્યાં કેવી રીતે જલ્દી છોડે? ભાવાર્થ, પર જીવોને હું મારું છું અને પર મને મારે છે, એવો આશય અજ્ઞાન છે. એવો આશય એટલે એવી માન્યતા અને એવું જાણવું એ અજ્ઞાન છે. અને જેને એવો આશય છે તે અજ્ઞાની છે અથવા મિથ્યા દ્રષ્ટિ છે. હું બીજા જીવોને હણું છું, બીજાને હણવાનો ભાવ આવ્યો, પણ એવા આશય સહિત કે હું હણી શકું છું એ અજ્ઞાન છે. અને જેને એવો આશય નથી તે જ્ઞાની છે અને સમ્યક દ્રષ્ટિ છે. અહીંયા અધ્યવસાય શબ્દને સાદી ભાષામાં આશયથી લઈ લીધો છે, સાદી ભાષા કરીને. નિશ્ચયને કર્તાનું સ્વરૂપ એ છે. હવે જયચંદજી થોડા ખોલીને વાત કરે છે કે નિશ્ચયને એ કર્તાનું સ્વરૂપ એ છે કે પોતે સ્વાધીનપણે જે ભાવ રૂપે પરિણમે તે ભાવનો પોતે કરતા કહેવાય છે. પોતે જે પર્યાય પરિણમે એનો તમે કરતા કહો, પણ બીજાની પર્યાયના પરિણામ, બીજાના પરિણામનો બીજો કેવી રીતે કરતા હોય શકે એમ કહે છે. તો માટે પરમાર્થે કોઈ કોઈનું મરણ કરતો નથી. પરમાર્થે જુઓ, ખરેખર જુઓ તો કોઈ કોઈનું મરણ કરતો નથી. કે મારવાના ઈરાદાથી કોઈને મારી નાખે તો, મારવાના ઈરાદાથી કોઈ કોઈને મારી નાખે છે ત્યારે તો એને એને મારી નાખ્યો એમ કહેવાય કે ન કહેવાય કે નહીં? વાસ્તવિકપણે એમ કરી શકાતું નથી. એ નીચેની ગાથામાં લેશે હવે કે એનું આયુષ્ય પૂરું થવાનું હતું અને એવો ભાવ સામે નિમિત્ત નિમિત્તપણે આવેલો છે. બાકી કરી શક, બાકી તે અજ્ઞાની છે, મોટો અપરાધી છે. હવે અહીંયા થોડી ચર્ચા કરવા જેવી એ છે કે જેને હિંસા કરવાનો પાપનો ભાવ આવ્યો એ મોટો અપરાધી, કે હું એને મારી શકું છું એ મોટો અપરાધી, કે હું બીજાને મારી શકું છું એ મોટો અપરાધી છે. હું બીજાને મારી શકું છું તે અનંતાને મારવાના ભાવ કરશે, માટે એ માન્યતાનો અપરાધ સૌથી મોટો છે. હિંસાના અપરાધ કરતા પણ એ પ્રકારની માન્યતાનો અપરાધ સૌથી મોટો છે. પછી એ અપરાધ અહિંસાના પરિણામે હોય તો પણ મોટો છે. આ તો હિંસાનો દ્રષ્ટાંત દીધો છે, હજી અહિંસાનો લેશે. કે હું બચાવી શકું છું, જગતમાં તો એમ કહે છે કે નહીં તો દયા પાડે છે, ભાઈ બચાવું છે તો દયા પાડે છે, અને અપરાધ કેમ કહેવાય? તો કે બચાવી શકું છું એ માન્યતા સૌથી મોટો અપરાધ. આજે જે બચાવી શકું છું એમ માને છે તે હું મારી શકું છું એમ જરૂર માને છે, અને એ સૌથી મોટો અપરાધ છે. જૈન ધર્મમાં અહિંસા બહુ પ્રસિદ્ધ છે. જૈન ધર્મની અહિંસા બહુ સૌથી વધારે જગતમાં પ્રસિદ્ધિ પામી હોય તો જૈન ધર્મની અહિંસા. જૈન ધર્મના ઊંડા રહસ્યોને જગતમાં એટલો બધો ફેલાવો કે પ્રસિદ્ધિ નથી મળી, પણ અહિંસાને બહુ મોટી પ્રસિદ્ધિ મળી છે. આજે પણ મહાવીર સ્વામી માટે એમ કહેવાય છેલ્લા તીર્થંકર થયા કે એમણે અહિંસાને બોધી હતી. એમાં થયું એવું કે એક સાથે બે સંપ્રદાય ચાલવા માંડ્યા. એક ગૌતમ બુદ્ધ જે થયા બૌદ્ધ ધર્મના સ્થાપક, એ પણ મહાવીર સ્વામીના સમકાલીન હતા, અને એમનો પણ બહુ મોટો પંથ ચાલ્યો. અત્યારે તો જૈનો કરતાં પણ બૌદ્ધોની સંખ્યા મોટી છે જગતમાં. અને આપણા જો ને આપણા જે રાષ્ટ્રધ્વજ છે એમાં અશોક ચક્ર છે, એ અશોક પોતે બૌદ્ધ ધર્મી હતા. સંપ્રદાયની દ્રષ્ટિએ જુઓ તો એ બૌદ્ધ ધર્મી રાજાનું ચિહ્ન છે. શું એટલો બધો ફેલાવો થયેલો એનો પણ, છતાં પણ મહાવીર સ્વામીની અહિંસા જગતમાં પ્રસિદ્ધ બહુ થઈ. ભગવાન મહાવીર સ્વામીએ અહિંસા પરમો ધર્મ એ બહુ મોટું સૂત્ર જગતને આપ્યું, અને જગતને લાગુ ઘણું પડે, કેમ કે બીજા આખું જગત હિંસામાં, વિગ્રહમાં, તકરારમાં, લડાઈમાં પડેલું છે. જ્યારે ને ત્યારે યુદ્ધો ફાટી નીકળે છે અને મોટી હિંસા થાય છે, એટલે એ વાત વધારે પ્રચલિત પામી. પણ વાસ્તવમાં વિચારવામાં આવે તો મહાવીર સ્વામીએ મુક્તિનો માર્ગ બોધ્યો છે. હું મારી શકું છું કે જીવાડી શકું છું એને તો અજ્ઞાન મિથ્યાત્વને મોટો અપરાધ કહીને બંધનું કારણ છે. પણ એ જે જૈનોને ખબર નથી, ત્યાં બીજાને જગતના જીવોને ક્યાંથી ખબર હોય, અજૈનોને ક્યાંથી ખબર હોય. પણ એ બધા જૈન ધર્મના ઊંડા રહસ્યો છે અને કાળ દોષથી એ પ્રચારને પાયમાં નથી. શું કહે છે કે માટે પરમાર્થે કોઈ કોઈનું મરણ કરતું નથી. જે પરથી પરણનું મરણ માને છે તે અજ્ઞાની છે. નિમિત્ત નૈમિત્તિક ભાવથી કરતા કહેવો, કોઈએ કોઈને માર્યો ત્યારે આને આને માર્યો એમ કહેવું, એ નિમિત્ત નૈમિત્તિક પ્રસંગ બીનો છે. મારનાર છે એ મરનારમાં નિમિત્ત છે. મરનારનું ઉપાદાન એ વખતે આયુક્ષયનું હતું, એમાં નિમિત્ત કોઈ પડે છે. પછી એને ભાવ મારનારનો હોય પણ ખરો અને ન પણ હોય તો પણ મરી જાય. પણ નિમિત્ત નૈમિત્તિક ભાવથી એને કરતા કહેવો કે આને એને આને માર્યો, તે વ્યવહારનીનું વચન છે, એ કહેવા માત્ર છે, ઉપચાર છે, ખરેખર એમ નથી. તેને યથાર્થ રીતે માનવું તે સમ્ય જ્ઞાન છે. તેમાં જે યથાર્થતા છે તે માનવું, તે સ્વીકારવું, તે સાચું જ્ઞાન. ત્યારે પૂછે છે કે આ વ્યવસાય છે એ અજ્ઞાન કઈ રીતે છે, અને અજ્ઞાન શા માટે તમે કહો છો? એને વ્યવસાય કયો? ભાઈ એને એને મારવાનો ભાવ કર્યો તે અવ્યવસાય છે, સારો ભાવ નથી, ખોટો ભાવ છે. પણ એને અજ્ઞાન કઈ રીતે તમે કહો છો, જરા ચોખવટ કરો. ટીકાકાર આચાર્ય મહારાજે બીજા સૂત્રો જોઈને એ મથાળું બાંધ્યો કે આવા કોઈ એક પ્રશ્નના ઉત્તરમાં નીચેની ગાથાઓ સૂત્રકાર આચાર્યની સમજવી જોઈએ. પ્રથમ અયમ અધ્યવસાયો અજ્ઞાનમ ઇતિ છે, એ કેવી રીતે અજ્ઞાન કહેવાય એ તો કયો, તેના ઉત્તર રૂપે ગાથા કહેવામાં આવે છે. એ તો કેવી રીતે છે સાંભળ કે છે કે આયુ ખયેણ મરણમ જીવાણમ જીણવરેહિમ પણત્તમ આયુ ન હરેસી તુમમ કહતે મરણમ કદમ તેસી. આવું ખયેણ મરણમ જીવાણમ જીણવરેહિમ પણત્તમ એક સૂત્ર છે. આવું ન હરંતી તુમમ કહતે મરણમ કદમ તેહી.
All right.
ન્યાય તો બહુ સરસ છે કે આયુનું પૂરું થવું ન બને તો મરણ થાય કેવી રીતે. જેમ કે કોઈ માણસને કોઈને મારવાનો ભાવ આવ્યો, હથિયાર લઈને પિસ્તોલ લઈને મારવા પણ ગયો. શસ્ત્ર એવું છે કે મારે તો જીવે નહીં, પણ એનું આયુ હોય ત્યારે એવો યોગ જ ન બને, એનો ભાવ એનામાં રહી જાય, એનો અધ્યવસાય એનામાં રહી જાય. અને સામાજિકનું આયુષ હોય તો કોઈ કારણસર એની અનુપસ્થિતિ થઈ જાય, કે જ્યાં એને મારવા જાય ત્યાં એની અનુપસ્થિતિ થઈ જાય, અચિંતિત તે. રાતના 12 વાગે મારવા ગયો અને ઓલાને અચિંતો એવું કામ આવ્યું કે 11 વાગે ઘર છોડીને પરગામ ગયો ગયો. એને ખબર નથી 12 વાગે મને કોઈ મારવા આવનાર છે, પણ એનું આયુષ હતું. ત્યાં હોય જ નહીં, ઓરો જાય ત્યારે જો તો ખાલી આ તો છે નહીં, તપાસ કરી તો બારગામ. એનું આયુષ હોય તો એવો અધ્યવસાર કરનારને ખૂન કરનારનો બંધ પડી જાય. પાછા ખૂન થાય તો જ બંધ પડે એમ નથી, ખૂન ન થાય તો પણ અધ્યવસાનથી એને બંધ પડી જાય. એ બંધનું કારણ અધ્યવસાય છે એમ કે છે, ક્રિયા નહીં. ગાથાર્થ. હે ભાઈ, હું પરજીવોને મારું છું એમ જે તું માને છે તે તારું અજ્ઞાન છે. આગળની ગાથાનો અનુસંધાન એ છે. હવે કહે છે કે જીવોનું મરણ આયુ કર્મના ક્ષયથી થાય છે, ન મારે તોય તે મરી જાય. જે જે જીવો જગતમાં મરે છે એ બધા આયુ ક્ષયથી મરે છે, અને મારનાર હોય તો જ મરે છે એવું કાંઈ જરૂરી નથી. એમ જીનવરોએ કહ્યું છે, જેણે પ્રણત્તમ એ પ્રતિપાદન કર્યું છે, પ્રજ્ઞપ્તમ એમ જાણ્યું છે અને એમ જાણીને એમ જ કહ્યું છે. કે જીનેન્દ્ર પરમાત્માએ એમ કહ્યું છે, આ ભગવાનના નામે કુંદકુંદાચાર્ય વાત કરી કે ભગવાને આમ કહ્યું છે કે આયુ ક્ષય થાય ત્યારે જીવનું મરણ ગણવામાં આવે, આયુ ક્ષય ન થાય તો એ મરતો નથી. ગુરુને મોટા કરે છે, તીર્થંકર છે એ પરમ ગુરુ છે. પોતાના જે ગુરુ હોય એ ગુરુનું નામ લે છે, બધા એમ જ કરે. એમાં બધા એવા એક સરખા જ હોય છે. મારા ગુરુ આમ કહેતા હતા અને ઓથેન્ટિક છે, એ મહાન હતા, ગુરુ હતા, તે મહાન હતા. એમની જે મહાનતા છે, એમના વચનનું વજન છે, એમના વચનોનું વજન છે, એ હળવી વાત નથી. હળવી કરીને કાઢી નાખવા જેવી નથી. ભગવાન આમ કહે છે, તીર્થંકર દેવ આમ કહે છે, જીનેશ્વર પરમાત્માને આ ફરમાન છે આ તો એમ કહે છે. જીવોનું મરણ આયુ, એમાં બીજો ફાયદો એ છે, હું કહું છું એમાં જીવને અહંભાવ કેળવાઈ જાય ત્યારે પરમ સત્યનું ઉચ્ચારણ કરતા સિદ્ધાંત છે ને, આ તો સિદ્ધાંત શાસ્ત્ર છે, મહાન સિદ્ધાંત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરે એ દ્રવ્યાનુયોગનો મહાન સિદ્ધાંત છે. એ જો પ્રણમી જાય તો વિતરાગતા ઉત્પન્ન થઈને પૂર્ણ દશા થઈ જાય, શુક્લ ધ્યાનનું કારણ છે. 833માં કહ્યું ને, શુક્લ ધ્યાનનું એ કારણ છે. દ્રવ્યાનું યોગ પરમ ગંભીર છે અને શુક્લ ધ્યાનનું કારણ છે, મહાન સિદ્ધાંત છે. કોઈ પણ અસમાધાનને રહેવા ન દે, લાવો કોઈ અસમાધાન, ચેલેન્જ મારવામાં આવે. બે દ્રવ્યની ભિન્નતા પકડે, પોતે જ્યાં ભિન્ન પડે, ખલાસ. કોઈ અસમાધાન ન રહે, કોઈ જાતની મૂંઝવણ ન રહે, કોઈ જાતનો કાંઈ ગોટાળો ઉત્પન્ન ન થાય, સર્વાંગ સમાધાન થઈ જાય. એક જ સિદ્ધાંત છે, એ સિદ્ધાંત જીનેન્દ્રદેવે દિવ્ય ધ્વનિમાં કેવળ જ્ઞાનથી જાણીને કહ્યો છે. પ્રજ્ઞપ્તમ જીનવરેહી પણત્તમ, જીનવરેહી પ્રજ્ઞપ્તમ સંસ્કૃત એમ છે. જીનવર દ્વારા એ પ્રજ્ઞાપન કરવામાં આવ્યો છે. આ ધર્મનું વિજ્ઞાન વિજ્ઞાન છે, સાયન્સ છે, વસ્તુ સ્થિતિ છે. જીવોનું મરણ આયુ કર્મના ક્ષયથી થાય છે એમ જીનવરોએ કહ્યું છે. તું પરજીવોનું આયુ કર્મ તો હરતો નથી, હરી શકતો પણ નથી, તો તેનું મરણ તે કઈ રીતે કર્યું, માર્યા કેવી રીતે, એને એ તો કે એનું આયુષ તું લઈ શકે છો, હરણ કરી શકે છો, એને આયુષને ઉપાડી લઈ શકે છો. જો ને દાખલા કેવા બને છે કે મરણ તોલ માર માર્યો હોય ને બચી જાય, આયુષ હોય તો, ઝેર ખાય તો બચી જાય. એવા દાખલા જોયા છે, માણસે ઝેર ખાધું હોય કે જે ઝેરથી ઘણા માણસો મરી ગયા હોય, એ ઝેર એને ખાધું હોય, જે ઝેરથી ઘણા માણસો, આ બધી અત્યારે દવાઓ આવે છે ને, ઝેરી દવાઓ, કીટાણુને મારવાની ને નાના નાના જંતુઓને મારવાની, બધી માણસે એમને મારી નાખેલી હોય છે. પણ માણસનું, એ માણસનું ઝેર પીનારને આયુષ હોય ને, એટલે ફોરેન એલિમેન્ટ એની હોજરી હંગરે નહીં, એટલે એને પેટમાં રાખવું હોય તો પણ એની હોજરી ઉછાળીને બહાર નાખે. બહુ બહુ તો હોજરી હોજરીમાં ચાંદા પડી જાય, શું એ વેભાન થઈ જાય, શું પણ આયુષ હોય તો જીવ તો રહી જાય. પછી લોકોને ખબર પડી જાય કે આને પીધું છે, ટ્રીટમેન્ટ આપે, ટ્રીટમેન્ટ આપે, એમાં બચી જાય, કેમ કે આયુષ છે. અને આયુષ ન હોય તો લાલ ચણોઠું જેવું શરીર હોય ને બગાસું ખાતા ખાતા ઉપડી જાય. કેવું શરીર હોય, લાલ બુંદી જેવું શરીર હોય, ચોંટ્યો ભરે તો લોહી નીકળે, એવું રૃષપૂટ શરીર હોય, આમ બગાવું ખાય ને એ ભાઈ સ્વર્ગવાસમાં હોય એક સેકન્ડમાં. વારનો કાંઈ હતું નહીં ને, કંઈ હતું નહોતું, નહોતું હતું, એનું આયુષ પૂરું થઈ ગયું, એમાં કાંઈ બીજાનું ચાલે નહીં, કાંઈ કરવું ન પડે, બધી રીતે સુરક્ષિત હોય, તમામ રીતે સુરક્ષિત હોય. આયુષ પૂરું થયું કે તૂટી એની કોઈ બુટ્ટી નથી, ખરા વાત પૂરી થઈ ગઈ. માંદગી, અકસ્માત, ખૂન ખરાબા, યુદ્ધ, બોમ્બાર્ડિંગ, બીજું થયું, બધા નિમિત્ત છે. આયુષ જેનું પૂરું થયું એ પતી જાય. આપણે તો દાખલો છે ભાઈના, કિરણ કીર્તિભાઈનો દાખલો છે, વસંતભાઈના ભાઈ છે ને, બોમ્બ બ્લાસ્ટમાં આવી ગયા હતા તો ફેંકાઈને ક્યાંય ગરી ગયા, કાટમાળની નીચે. એ કે હું કેવી રીતે ઊભો થયો એ જ મને ખબર પડતી હતી, હું ઊભો થઈ શકું એ મારી હાલત જ નહોતી, એટલો બધો ઘાયલ થઈ ગયેલો માણસ. એ ઢસડાતા ઢસડાતા એની બેંકની બ્રાન્ચ હતી ને ત્યાં સુધી પહોંચી ગયો, એને ઓળખી ગયા તો આપણા ફલાણા ભાઈ, એને ટેક્સી કરીને હોસ્પિટલ ભેગા કરી ટેક્સી કરી દીધી. હારે કોઈ જઈ શકે એવું હતું નહીં, એને જોઈ શકે એવું નહોતું કોઈ, એટલી બિહામણી હાલત થઈ ગયેલી. અને હજી ઓપરેશન ચાલે છે, બબે વર્ષ થયા તો હજી એના ઓપરેશન ચાલે છે, કાચ બધા અંદર ગરી ગયા છે, એક્સરેમાં આવ્યા છે, ધીમે 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 કાઢે છે. કોઈ બે ચાર ચાર મહિને એક 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 ઓપરેશન કરીને વસંતભાઈના ભાઈ છે મુંબઈમાં. આયુષ છે બચી ગયા, કેટલાય ઓપરેશન કર્યા છે, હજી હમણાં મહિના બે મહિના પહેલાં કે હજી ઓપરેશન થયું, આયુષ છે તો બચી ગયા. આયુષ ન હોય તો કાંઈ ન હોય ને અમથા અમથા મરી જાય. હાલતો ચાલતો માણસ મરી જાય. કેમ કે એ જીનવરદેવે કહ્યું છે એ વાત પરમ સત્ય છે. એ ભાઈ પરજીવો મને મારે છે એમ તું જે માને છે તે તારું અજ્ઞાન છે. કે છે કે કોઈએ મારવાનો ષડયંત્ર રચ્યું ને માટે હું મરી ગયો એ વાત પણ સાચી નથી. જીવોનું મરણ આયુ કર્મના ક્ષયથી થાય છે એમ જીનવરોએ કહ્યું છે. પર જીવો તારું આયુ કર્મ તો હરતા નથી, બીજા કોઈ તારું આયુષ કર્મ હરણી શકે એ વસ્તુ સ્થિતિ નથી. તો તેમણે તારું મરણ કઈ રીતે કર્યું? કોઈ કરી શકે નહીં, મારી શકે નહીં, જીવાડી શકે નહીં, બાધા કરી શકે નહીં, કાંઈ કરી શકે નહીં, નિર્ભય થઈ જાય. બે દ્રવ્યની ભિન્નતા એ દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત પરિણમી જાય દર્શન મુના ક્ષયથી અભાવથી. એમને એમ તો ન પરિણમે, મિથ્યાત્વના નાશથી. એટલે બધા ભયથી મુક્ત થઈ જાય. સમ્યક દ્રષ્ટિ શબ્દ ભય રહિત છે, મુક્ત થઈ જાય. તો તેમણે તારું મરણ કઈ રીતે કર્યું? કે તારું મરણ કોઈએ કોઈ રીતે કરી શકું એ વાતમાં કાંઈ માલ નથી. એ ગાથાનો અર્થ છે, શબ્દાર્થ છે, એના ઉપર ટીકા છે. કે પ્રથમ તો તાવત, તાવત શબ્દનો સંસ્કૃતમાં તાવત શબ્દ હોય છે એનો અર્થ થાય છે પ્રથમ. મરણમ હિ તાવત જીવાનામ, કે પ્રથમ તો જીવોને મરણ ખરેખર આયુ કર્મના ક્ષયથી જ થાય છે. શું એ સિવાય મરણ થઈ શકે નહીં? લાખ ઉપાય કરે તો પણ મરે નહીં, અને આયુ કર્મનો ક્ષય થાય તો લાખ ઉપાય કરે તો પણ જીવે નહીં. જે દવા 2 લાખ માણસોમાં સફળ થઈ હોય એ દવા અહીંયા નિષ્ફળ જાય. 2 લાખ દર્દીઓને સાજા કર્યા હોય એ જ દવા, એ જ રોગ અહીંયા નિષ્ફળ જાય. કેમ કે આયુ કર્મનો ક્ષય થઈ ગયો, પરમાણુ સ્વતંત્ર પરિણમે છે, દવાને આધીન પરિણમતા નથી. એ તો નિમિત્ત માત્ર હતું. અન્ય મતમાં આવે છે જમણા તેડવા આવે પછી આવે બધું, એમાં એવી ઘણા ગોટાળાવાળી વાતો આવે છે. તો કોઈ સંત હોય, મહાત્મા હોય, એને જીવાડે તો કે જમડા તેડવા આવ્યા હતા અને પાછા કાઢ્યા, કે તું યોજા અત્યારે નહીં, મારો ભક્ત છે, શું એને હું તને કંઈ તને હોપીશ નહીં. એ વાતો થાય ગપ્પે ગપ્પા. સિદ્ધાંત જીનેન્દ્રએ નિરૂપેલો કહેલો સિદ્ધાંત પ્રણય કાળે અફર છે. એમાં કોઈનું, ઇન્દ્રનું, નરેન્દ્રનું, જીનેન્દ્રનું કોઈનું ચાલે નહીં, ચાલે જ નહીં એની અંદર. એમ કે એ તો ઘણી બધી વાતો, ફલાણા અજરમર થઈ ગયા ને આમ થઈ ગયા ને તેમ થઈ ગયા ને, એ વાતમાં કાંઈ માલ નથી. આયુષ મર્યાદિત છે, પૂર્વ ભવમાં એ બંધાય છે, આગલા ભવમાં જીવ બાંધે છે, એક જ ભવનું આયુષ બાંધે. અને અહીંયા મરણ થાય એટલે પહેલે સમય, બીજે સમય કે ત્રીજે સમયે બીજું આયુષ શરૂ થઈ જાય પોતાના સંચિત કર્મ અનુસાર. અને શરૂ થયેલું આયુષમાં ફેરફાર કરવા પછી કોઈ સમર્થ નથી. એ આયુ કર્મના પરમાણુ ઉદયાવળીમાં આવ્યા પહેલાં ગમે તે થાય, ગમે તે થાય એટલે વધઘટ થાય, બીજું કાંઈ ન થાય, ફેરફાર બીજો ન થાય, પણ વધઘટ થાય એ ઉદયમાં આવ્યા પહેલાં થાય. જેમ કે શ્રેણિક મહારાજાના 3 નારકીનું આયુષ વાંધ્યું હતું, એ 1લીનું થઈ ગયું, ઓછા વર્ષ થઈ ગયા, પણ ગતિ તો ફરે નહીં, એ નિધતને નિકાચિત છે. આયુ પણ નરગતિનું આયુ ન ફરે પણ એમાં અપકર્ષણ થઈ ગયું, ઉદયમાં આવ્યા પછી પોતે તીર્થંકર છે, થવાના છે. ત્યાંથી નીકળીને સીધા તીર્થંકર થશે. ત્યાંથી નીકળીને આવતી 24ના આદિનાથ ભગવાન છે એવું મંગળ દ્રવ્ય છે એમનું, તીર્થંકરનું દ્રવ્ય છે. આમ તો બધા આત્મા તો મંગળ દ્રવ્ય છે, પણ તીર્થંકરનું દ્રવ્યને વિશેષપણે મંગળ દ્રવ્ય કહેવામાં આવે છે. પણ એમાં ચાલે નહીં કાંઈ, એમાં કાંઈ ચાલે નહીં. પ્રથમ તો જીવોને મરણ ખરેખર આયુકર્મના ક્ષયથી થાય છે. પોતાનો આયુકર્મનો ક્ષય થાય ત્યારે મરણ થાય, તો દેહને આત્મા છૂટા. મરણ એટલે નાશ થાય એમ નહીં, દેહ ને આત્માનો સંયોગ હતો એનો વિયોગ થાય. લોકો એને મરણ કહે છે. આત્માનું મરણ થતું નથી ને દેહના એક પરમાણુનું પણ મરણ થતું નથી, એનો નાશ નથી થતો. આત્મા પણ પર્યાયથી પર્યાયાંતર થાય છે, બીજી પર્યાય પરિણમે છે, અને પરમાણુઓ પણ, શરીરના પરમાણુઓ પણ પંચમહાભૂતમાં બીજી પર્યાય ધારણ કરી લે છે પોતપોતાની યોગ્યતા અનુસાર. કારણ કે સ્વઆયુકર્મના ક્ષયના અભાવમાં મરણ કરાવવું કે મરણ થવું અશક્ય છે. જ્યાં પોતાનું આયુષ ચાલુ હોય ત્યાં કોઈ એને છૂટો પાડી શકે નહીં, એના દેહથી છૂટો ન પાડી શકે. ગંભીર માંદગી હોય, હાથપગ હાલતાનું હોય, પરવશ થઈ જાય, 20-20 વર્ષ સુધી પથારીમાં હોય છે એવા દર્દી જોયા છે. તમને 20 વર્ષથી આમ નામ પરવશ થઈને, અપંગ થઈને પથારીમાં પીડ્યા છે. જાડો પૈસા બીજા કરાવે, ખવડાવે બીજા, બે ઊભા બેસાડે બીજા, સુવડાવે બીજા, હાવ અપંગ હોય 20-20 વર્ષ સુધી, પણ મરે નહીં આયુષ હોય તો. હે, કોમામાં પીડ્યા રહીએ છે, બેભાન અવસ્થામાં પીડ્યા રહે. બેભાન હોય કે ભાનમાં હોય, આયુષ હોય ત્યાં સુધી દેહને આત્મા કોઈ છૂટા પાડી શકે નહીં. અને આયુષ પૂરું થયા ત્યારે ગમે એવો તંદુરસ્ત હોય, ફૂ થતા વાર લાગે, આયુષ પૂરું થઈ ગયું, બસ બીજું કાંઈ નથી. હે, આયુષના ઉપાય છે એમ બોલાય, પછી ઉપાય ફુપાય કહેવાને વાત કેવી. આયુષ છે એ જ એનો ઉપાય છે, એનું આયુષ છે એ જ એનો. કાંઈ ન કરે ને જીવી જાય લ્યો, શું કાંઈ ન કરે તો એ જીવી જાય લ્યો, કોઈ ઉપાય ન કરે ને તોય જીવી જાય, બચી જાય, એ બચી જાય, આયુષ છે એનું. એ તો ઉપાય તો આપણે મનુષ્ય ગતિમાં કરીએ છીએ. 3 ઇંચનો કોણ ઉપાય કરે છે, એને રોગ નથી આવતા કાંઈ? 3 ઇંચને રોગ ન હોય તો એને કોઈ દવા કરતો નથી, ટ્રીટમેન્ટ કરતો નથી. એને રોગ થાય છે, અસાતા વિદ્નિનો ઉદય આવે, રોગ મટે છે, અસાતા વિદ્નિનો ઉદય પૂરો થાય છે, મરે છે, આયુષ કર્મ પૂરું થાય. તો જીવે છે તો કે ગમે એવી માંદગી પશુ હોય, આયુષ કર્મ હોય તો જીવતો રહે, મરે નહીં. વળી સ્વાયુ કર્મ બીજાથી બીજાનું હરી શકાતો નથી. કારણ કે પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે. આયુષ કર્મ ભોગવાઈને ક્ષય થાય, વગર ભોગવે કોઈનો ક્ષય થાય? એક વખત બંધાઈ ગયું એ ભોગવે છૂટકો. અપકર્ષણ ઉત્કર્ષણ ગમે તે થાય પણ ભોગવે છૂટકો, ઉપભોગથી જ બંધ થાય, ક્ષય પામે છે. માટે કોઈ પણ રીતે બીજો બીજાનું મરણ કરી શકે નહીં. તેથી પરજીવોને મારું છું અને પરજીવો મને મારે છે એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. ધ્રુવમ અજ્ઞાનમ, એ ત્રણેય કાળે અજ્ઞાનનો પર્યાય છે, એમાં કાંઈ વસ્તુ સ્થિતિ છે નહીં. એ ચોક્કસ અજ્ઞાન છે, ખરેખર અજ્ઞાન છે. એ અજ્ઞાન છે કે નહીં એમ વિકલ્પ કરવા જેવો નથી, એ ખરેખર અજ્ઞાન જ છે એમ માની લેવું. એ 248 ગાથા અહીંયા પૂરી થઈ, ભાવાર્થ લઈશું.